તારીખ 3/11/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 19 અને 20 સળંગ પ્રવચન નંબર 51
સરોવર ભરેલું છે, તૃષાતુર મૃગ છે એ ત્યાં પાણી પીવા માટે દોડે છે, માઇલોના માઇલો દોડી દોડીને થાકી જાય, તૃષાથી મરી જાય અને એનાથી પાણી મળતું નથી. પાણી ન હોય ત્યાં પાણીની કલ્પના કરે એવો દેખાવ થવાથી તેથી કાંઈ પાણી મળે અને તૃષા છીપે એવું બનતું નથી. એ દ્રષ્ટાંતે કેવી રીતે આ જીવ પરમા પોતાને માને છે અથવા આ જીવ પરમા પોતાનું સુખ માને છે, બે એક વાત છે. જળ પદાર્થમાં પોતાનું સુખ માનવું કે જળ પદાર્થમાં પોતાનું સ્વરૂપ અસ્તિત્વ માનવું, બંને એક વાત છે. અથવા કોઈ એક પ્રકારના ભાવમાં, બંને ભાવ છે. એ તદ્દન જૂઠ છે એમ કહેશે. જેવું ઝાંઝવાના જળમાં પાણી નથી છતાં પાણીનો દેખાવ એ જૂઠો દેખાવ છે, એમ રંચ માત્ર જ્યાં સુખ નથી અથવા કોઈ જળ પદાર્થમાં, કોઈ પર પદાર્થમાં, ચેતન કે અચેતન એવા બીજા પદાર્થમાં પોતાનું હોવાપણું દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી કોઈ પણ પ્રકારે હોઈ શકતું નથી, થઈ શકતું નથી, છતાં માને છે. શરીરનું કાર્ય મેં કર્યું, હાથ પગ મેં હલાવ્યા, ચાલવાની ક્રિયા મેં કરી, બોલવાનું કાર્ય મેં કર્યું, અનેક પ્રકારના જગતના કાર્યો હું કરું છું, એ બધું પરમા પોતાને માનવાપણું છે. જ્યાં પોતાનું અસ્તિત્વ નથી ત્યાં પોતે શું કરી શકે, જ્યાં પોતાની હયાતિ નથી ત્યાં પોતે શું કરે. પોતાના કાર્યની મર્યાદા તો પોતાના દ્રવ્યક્ષેત્ર કાળ ભાવમાં સમાપ્ત થાય છે, પૂરી થાય છે. ત્યાંથી આગળ કોઈ પોતાની કાર્યક્ષેત્રની મર્યાદા નથી, કાર્ય કરી શકે પરિસ્થિતિ, વસ્તુ સ્થિતિ નથી. છતાં આ જીવ પરમા પોતાને માને છે, તેથી સાચા જ્ઞાનથી, સાચા જ્ઞાનથી એટલે વસ્તુનું જીવનું સ્વરૂપ છે તેવું, વસ્તુના સ્વરૂપ જ્ઞાન અનુસાર વસ્તુને જાણે, સાચા જ્ઞાનથી સ્વપર પદાર્થને જાણે જેવા છે તેવા, ત્યારે જ ભ્રમ મટે, ત્યારે એની વિપરીત માન્યતા મટે અને ત્યારે ભ્રમ મટે. પહેલી વાત, ઊંધી માન્યતા, વિપરીત માન્યતા છોડવાની છે. એ પહેલાં નિજ હિતના કાર્યમાં એક પણ ડગલું જીવ ભરી શકે એ કોઈ રીતે બની શકવા યોગ્ય નથી. ચાહે તે ક્રિયા કરે, ચાહે તેને માને, પણ પોતાનું સ્વરૂપ જેવું છે એવું માને ત્યાં સુધી માન્યતાની જે ભૂલ છે એ ન સુધરે. અને બીજું, કોઈ આત્માના હિતરૂપ કાર્ય થાય, હિતમાં કાંઈ પણ કાર્ય થાય, એ હિતની દિશામાં એક કદમ પણ આગળ ભરવાનો પ્રશ્ન રહેતો નથી. કોઈ એમ કે અમે આમ માનીએ છીએ તેમ માનીએ છીએ, ગમે તે માને, સાચા દેવગુરુ શાસ્ત્રથી માંડીને કોઈ પણ પ્રકારે દરેકને પોતાની માન્યતા તો સાચી જ લાગે છે ને. ભલે સંપ્રદાય પ્રમાણે જેવું જે કાંઈ માને છે, પોતાની માન્યતા તો પોતાને ઠીક જ લાગે છે, સાચી જ લાગે છે, ત્યારે તો માને છે. કોઈ રીતે આત્માનું હિત થાય એવું જરા પણ એમાં બની શકે એવું નથી. કોઈ દુર્ધર તપ તપીને એમ માને છે કે અમે આ કલ્યાણ કરીએ છીએ, કોઈ યોગના પ્રયોગ કરીને આજના જમીનમાં દટાય છે, લોકો શું કરો છો કે સમાધિ લગાવીએ છીએ, દિવસો સુધી જમીનમાં દટાઈ રહ્યા છે, આહાર પાણી, આહાર નિહાર પાણી નિંદ્રા કાંઈ નહીં, જાહેરમાં પ્રયોગો થાય છે, ગમે તે પ્રકાર હોય. સાચા જ્ઞાનથી વસ્તુને જાણ્યા વિના કોઈ પણ પ્રકારે પોતા સંબંધી ઉત્પન્ન થયેલો અનાદિનો ભ્રમ મળતો નથી. અને ત્યાં સુધી આત્માનું હિત થાય, આત્માને નિરાકુળ સુખ થાય, આત્માને ધર્મ થાય, એ વસ્તુના સ્વરૂપમાં નથી. તેથી સાચા જ્ઞાનથી વસ્તુને જાણે ત્યારે જ ભ્રમ મટે. ટોડરમલજી તો એવી વાત લે છે કે જૈન ધર્મમાં તો એવી આમનાય છે કે આમનાય છે એટલે ભગવાનની આજ્ઞાને અહીંયા આમનાય કહે છે. આમનાય શબ્દ જ્યાં વાપરે છે ત્યાં એક ભાવ કહેવામાં આવે છે, ભગવાનની આવી આજ્ઞા છે જે રૂઢિને રિવાજને પદ્ધતિ થઈ ગઈ એને ભગવાનની આજ્ઞામાં ખપાવે, અથવા ગમે ત્યારે ગ્રહિત માન્યતા જેવા ફેરફાર કરીને એને પણ જૈન ધર્મની આમનાય સંપ્રદાયના રિવાજને માને, એ કોઈ ધર્મ આમનાય નથી. આમનાય એટલે ભગવાનની આજ્ઞા. જૈન ધર્મમાં તો જિનેશ્વર દેવની એવી આમનાય છે કે પ્રથમ તો તત્વજ્ઞાનની સમજણ દ્વારા સાચી માન્યતા કરે અને ખોટી માન્યતાને મટાડે, જૂઠી માન્યતાને મીઠ્યા માન્યતાને મટાડે, અને એ રીતે માન્યતા સાચી થાય ત્યારે એને ચોથું ગુણસ્થાન સમ્યક દર્શન પ્રગટ થાય. પછી પોતાના પરિણામની શક્તિ અનુસાર અભાવમાં સ્થિર રહી શકે એવી જે શક્તિ, અને શુભાશુભ પરિણામમાં પણ પોતાના પરિણામમાં જેટલી શક્તિ હોય એ પ્રમાણે અશુભને બંધ કરે, અને વ્રતાદિ અથવા પ્રતિજ્ઞાને ધારણ કરે, પણ તે શક્તિ અનુસાર, હઠ અનુસાર નહીં, પકડ કરી હોય હઠથી. અને પરિણામ બગડે તો ભલે બગડે, પણ આ આ તો ન લેવું એટલે ન જ લેવું, એ પ્રકાર જૈન દર્શનની આમનાયમાં નથી. એવી રીતે મોક્ષ માર્ગની અંતર્બાહ્ય પરિસ્થિતિ જે રીતે અનાદિથી સનાતન ધર્મમાં છે એ રીતે, સનાતન ધર્મમાં એટલે દિગંબર નામ તો હવે પડ્યું, પણ સનાતન ધર્મમાં છે એ રીતે સ્વીકારવી જોઈએ. દિગંબરમાં તો અત્યારે કેટલાક ગોટાળા પણ ઘણા કર્યા છે, એ કોઈ જૈન જિનેશ્વર ભગવાનની આજ્ઞા નથી.
કાર્ય કરતા હોય,
પોતે કરી શકે છે, પણ પહેલી વાત એ છે કે જડના કાર્યો આ આત્મા કરી શકે છે. આત્માનું કાર્ય તો આત્માના ભાવરૂપ પરિણામ થાય એટલી મર્યાદામાં પૂરું થયું. આત્મા ભાવ કરે. જળ પદાર્થમાં ચેતન પદાર્થનું અસ્તિત્વ નથી. કોઈ પણ જળ રજકણમાં, શરીરના એક રજકણમાં આત્માનું અસ્તિત્વ નથી. તો એ કાર્ય કરી શકતો નથી, કર્યું નથી, કરી શકતો પણ નથી, ને કર્યું પણ નથી. એને કર્યું એવું માનવું હોય તો જૂઠ છે, એ કંઈ સાચું નથી. વસ્તુના સાચા જ્ઞાન અનુસાર જેવી વસ્તુ છે એવું એનું જ્ઞાન, તે સાચું જ્ઞાન છે, સત્ય જ્ઞાન છે. એ અનુસાર માનવું, એ અનુસાર જાણવું, એથી આગું પાછું જાણે એને જૂઠ અન્યથા કહેવામાં, મિથ્યા કહેવામાં આવે છે. પોતાની હાજરી હોય એટલે શું? હાજરી તો આખા જગતમાં છે, એ પદાર્થોની છે, અનંતા પદાર્થોની. બધાની હાજરી કોની નથી? ક્યારે કોની હાજરી નથી? કયો પદાર્થ પોતાની હાજરી વિનાનો છે? પોતાની હાજરી છે એટલે કરે છે, કરવાનો રાગ કરે તો બસ એટલું કાર્ય. બીજા પદાર્થના કાર્ય કરવાનો જીવ રાગ કરે પણ કાર્ય તો ન જ કરી શકે. આત્મા આહાર લેવાનો રાગ કરી શકે, આહાર લઈ શકે છે એ વસ્તુના સ્વરૂપમાં. જેણે લઈ શકે છે એમ માન્યું એને લેવાનું અભિમાન કર્યું, અને છોડવાનું પછી એને અભિમાન કર્યું કે આ હું લેતો તો હવે છોડું. બે તકલીફ વાળી વાત છે. બે માં મિથ્યાત્વને દ્રઢ કરે છે. ધર્મ તો કરવો એક બાજુ રહ્યો, પણ અધર્મને દ્રઢ કરી જાય છે. આ તકલીફ છે. માર્ગ સૂક્ષ્મ છે એટલું તો ખ્યાલમાં રાખવું જરૂરી છે કે આ માર્ગ સૂક્ષ્મ છે. પછી એ ક્રિયા માર્ગે જાય તો પણ એને પોતાના સૂક્ષ્મ સ્વભાવની, પોતાના સૂક્ષ્મ પરિણામોની મર્યાદા સમજવી જ રહી. અને જ્ઞાન માર્ગે જાય તો પણ એને પોતાના સૂક્ષ્મ ભાવોની, પરિણામોની મર્યાદા સમજવી જ રહી, ગમે તે માર્ગે જાય. કાં તો ક્રિયા માર્ગે ચડે છે, કાં જ્ઞાન માર્ગે ચડે. જ્ઞાન માર્ગે ચડે એટલે શું? શાસ્ત્રનું જ્ઞાન, જાણપણું, અનેક રીતે તત્વનો અભ્યાસ કરે છે જે તે પ્રકારે. ત્યાં પણ એને જ્ઞાન જ્ઞાન છે ને રાગ નથી, ને રાગ છે તે જ્ઞાન નથી, એ વાત તો એને સમજવી જ રહી. અને જ્ઞાનમાં પણ અનુભવ જ્ઞાન તે જ્ઞાન છે, ને જાણપણું જ્ઞાન, પરલક્ષી જ્ઞાન તે જ્ઞાન નથી. શાસ્ત્રનું ભણતર તે જ્ઞાન નથી, પંડિતાઈ ને વિદવત્તા તે જ્ઞાન નથી. એ વાત પણ એને પોતે પોતાને માટે સમજવી જ રહી. એ તફાવત એ ન સમજી શકે તો અજ્ઞાનને જ્ઞાન માને. જેમ જળને ક્રિયાવાદી જેમ જળને ચેતન માને છે, એમ જ્ઞાનવાદી અજ્ઞાનને જ્ઞાન માને. બેમાં શું ફેર? કે બેમાં કાંઈ ફેર રહેતો નથી. બે એક સરખા ભૂલ કરે, એક સરખી ભૂલ કરે છે, એક જ વર્ગની ભૂલ કરે છે, બીજા વર્ગની કોઈ ભૂલ કરે છે એ વાત હતી. એ પોતાના સ્વરૂપને અવલોકવાથી છૂટે, પોતાની મર્યાદા અનુભવથી નક્કી કરે કે મારા ભાવ સુધીની મારી મર્યાદા છે, કે પર શરીર આદિ પર પદાર્થના કાર્ય કરવામાં પણ મારી મર્યાદા છે, ત્યાં સુધીની મારી મર્યાદા છે, અનુભવથી નક્કી કરે. આહાર લીધો એ તારા હાથની વાત એમ તે માયનું હોય તો પચાવવું નહીં પચાવવું એ તારા હાથની વાત ખરી કે નહીં? બરાબર છે. કેટલું લોહી બનાવવું સપ્ત ધાતુમાં વહેંચણી થાય છે ને એ તારા હાથની વાત ખરી કે નહીં? એક રજકણ ની તારા હાથની વાત આ તો સમજાયું છે કે જે વિજાતીય પદાર્થ છે ચૈતન્યથી વિરુદ્ધ જાતિનો જળ પદાર્થ છે એની માલિકી કરવા જા કે એના કાર્ય હું કરું છું એને તું પરાધીન કરીને એના કાર્ય કરવા જા તો તું જળ જેવા તારા પરિણામ થશે પણ છતાં એ કાર્ય કરી નહીં શકે. તારા આધીનપણે તે પદાર્થો પરિણમશે નહીં છતાં પરિણમવાનો આગ્રહ તને હશે તો આકુલતા સિવાય બીજું કઈ નહીં થાય. એ કાર્ય કરવાની આકુલતા ને દુઃખ સિવાય એમાંથી બીજું કઈ થવાનું નથી. આ બહુ સ્પષ્ટ વાત છે. જેમ ઝાંઝવાના જળમાં જળ માને છે તેમ આ જીવ ભ્રાંતિથી પરમા પોતાને માને છે. તેથી સાચા જ્ઞાનથી વસ્તુને જાણે ત્યારે જ ભ્રમ મટે. જ્યારે વસ્તુ જીવનું વસ્તુનું સ્વરૂપ છે સ્વચતુષ્ટયથી તેવું જ સ્વપર ચતુષ્ટયથી વસ્તુના સ્વરૂપને જાણે ત્યારે તેનો ભ્રમ મટે. શ્રી ગુરુ વારંવાર સારભૂત એવો સાચો ઉપદેશ કહે છે. શ્રી ગુરુ જ્ઞાની ગુરુ તો વિરક્ત ગુરુ લીધા છે. સમય હિસાબમાં વિરક્ત ગુરુ ગુરુને એવું વિશેષણ આપ્યું છે કે જે રાગથી ભિન્ન પડ્યા છે રાગથી જુદા અંદરમાં પડ્યા છે ભિન્ન જ્ઞાનમય આત્માના આત્માને અનુભવે છે ભિન્ન જ્ઞાનમય એવા પોતાના નિજ સ્વરૂપને અનુભવે છે રાગથી જુદા પડીને એને વિરક્ત ગુરુ કહેવામાં આવે છે. વિરક્ત ગુરુ દ્વારા નિરંતર સમજાવવામાં આવતા શું સમજે છે કે મુઠ્ઠીમાં રાખેલું સોનું ખોવાઈ ગયું માનતો હતો એ જેમ એને સમજાય છે કે મારું સોનું મારી મુઠ્ઠીમાં છે તેમ મારો આત્મા મારા સ્વરૂપમાં છે મારા સ્વરૂપથી બહાર મારો આત્મા ક્યાંય એ સમજાય છે. શ્રી ગુરુ વારંવાર સારભૂત એવો સાચો ઉપદેશ કહે છે. પોતે પણ જાણે છે એટલે સમજે છે. સમજવાનો ક્ષોભસમ હોવાથી સમજી શકે છે ને સમજે છે છતાં અવિદ્યાનું એવું આવરણ છે કે તે વડે જૂઠને સાચ માની રહ્યો છે. શું કહે છે કે જાણે છે છતાં અવિદ્યા એટલે અજ્ઞાન જે પરમા સ્વપણું માનવાનું અનાદિનું અજ્ઞાન છે એ એટલું બધું દ્રઢ કર્યું છે કે તેના વડે તે જૂઠને સાચ માની રહ્યો છે અચેતનમાં ચેતનપણું માની રહ્યો છે. ભાષા શબ્દ વર્ગણાનો પર્યાય છે સ્વયં ઉત્પન્ન થાય છે. શબ્દ વર્ગણાના પરમાણુઓ ભાષા રૂપે સ્વયં પરિણમે છે તેમાં આત્માનું કાંઈ અસ્તિત્વ નથી કોઈ હસ્તક્ષેપ થઈ શકે એવું નથી. છતાં હું બોલ્યો અને મારો શબ્દ ક્યાંય ફરે એવું નથી એવો હું બોલ્યો એમાં આગ્રહથી જાય છે. તું છો ક્યાં તારા પરિણામમાં તારી મર્યાદા સમાપ્ત થાય છે. તારા સ્વભાવ ને તારા પરિણામમાં ઉત્પાદ્ય ધ્રુવયુક્તમ સત સૂત્ર છે ને જે સતનામ હોવારૂપ પદાર્થ છે જગતનો કોઈ પણ હોવારૂપ પદાર્થ છે જેને સત કહેવામાં આવે છે તે ઉત્પાદ્ય ધ્રુવયુક્તમ ઉપાદવેન ધ્રુવમાં સતનામેના અસ્તિત્વની મર્યાદા સમાપ્ત થાય છે. ત્યાંથી આગળ કોઈ કોઈ પદાર્થનું અસ્તિત્વ છે નહીં. જો એક પદાર્થ બીજા પદાર્થનું કાર્ય કરે છે અથવા હું શરીર આદિ બીજા સંયોગોનું કાર્ય કરું છું, એને ઉત્પાદવે ધ્રુવયુક્તમ સત ન માન્યું, એ સૂત્રને સ્વીકારતો એમ છે. શું કહે છે કે અવિદ્યાનું આવું સમજમાં આવે છે છતાં પણ પ્રતીતિ થતી નથી એમ કહે છે. જ્યાં સુધી એની પ્રતીતિ આવતી નથી ત્યાં સુધી તે જૂઠને સાચ માની રહ્યો છે. જાણવા છતાં માન્યતામાં ફેર નથી પડતો એમ કહે છે. જે ઊંધું માનીને પકડી રાખ્યું છે એને તો માન્યતાનો ફેર થવાનો પ્રશ્ન નથી. એનું તો જાણપણું પણ ખોટું ને એનું માનવું પણ ખોટું. પણ એક એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે કે માન્યતા વિરુદ્ધ, પોતાની ઉલટી માન્યતા વિરુદ્ધ જે સત્સાહિત્ય છે એ દ્વારા એને સાચું પદાર્થનું સ્વરૂપ જાણવા મળે છે, તો પણ જ્યાં સુધી તેની પ્રતીતિ થતી નથી ત્યાં સુધી તેને અવિદ્યાનું ઘણું આવરણ છે, અજ્ઞાનનું ઘણું આવરણ છે, ભાવ આવરણો, અને તેથી તે એની માન્યતામાં ફેર કરતો નથી. જૂઠને જ હજી સાચું માની રહ્યો છે. વિચારથી અને વિકલ્પથી ને વાણીથી હા કહે કે આત્મા જુદો છે, મન વચન કાયાથી ચૈતન્ય પદાર્થ આત્મા જુદો છે, જુદો છે, એને જુદો સાબિત કરવા માટે બહુ જરૂર પડતી નથી. કેમ કે એક કાળે જુદો થઈ જાય છે, ફિઝિકલી પણ જુદો પડી જાય છે કે નહીં. જ્યારે આયુષ પૂર્ણ થાય છે ત્યારે લોકો એમ કહે છે કે ભાઈ અહીંયા બધું પડ્યું રહ્યું, હવે આ આત્મા ક્યાંક ચાલ્યો ગયો છે, હવે અહીંયા આ આત્મા નથી. જે આત્મા સાથે આપણે વ્યવહાર કરતા હતા એ આત્મા હવે અહીંયા નથી, અને તેથી હવે કોઈ પણ પ્રકારનો પૂર્વવત વ્યવહાર થઈ શકવા યોગ્ય નથી. આ તો એક એવું ખુલ્લું ઉઘાડું સત્ય છે કે જીવ જળ ચેતનની આત્મા અને શરીરની ભિન્નતા સ્વીકારે કે ન સ્વીકારે, એને સ્વીકારે છૂટકો થાય. શ્રીમદજી આત્મસિદ્ધિ કરી એમાં દલીલ કરી છે. અમે તો ઘણા કાર્યો શરીરના કરીએ છીએ, જળ ચેતનની ભિન્નતા અમને તો લાગતી નથી. પણ અહીંયા શું છે, જો ભિન્નતા નો ભિન્ન હોત નહીં તો ક્યાંથી જુદા પડી ગયા? અભિન્ન હોત તો સદાય અભિન્ન રહે. જુદા પડે છે એમ બતાવે છે કે જુદા હતા, તત્વથી તો એ જુદા હતા, સંયોગે ભલે સાથે હતા પણ તત્વથી જુદા હતા, તો જુદા થયા, જુદા ન હોત તો જુદા થવાનો પ્રશ્ન રહેતો નથી. આ તો બહુ જીવને મંજૂર ન થાય એવી પરિસ્થિતિ પણ એને મંજૂર કરવી પડે છે કે નહીં? દેહને આત્મા જુદા થાય એ એની માન્યતા નહીં હોવાથી જુદા થાય એને પસંદ નથી. ભલે ગમે તેટલો બળવો કરે એની સામે, દવાઓ લાવે, ડાક્ટરો લાવે, પૈસાઓ ખર્ચે અને બધાએ ના પાડે કે ભાઈ આ ઉંમર નથી જુદો પડવાની. ઠીક છે, નાની ઉંમરમાં જુદા પડે તો કઈ ઉંમર છે એમ કે કોઈ રીતે આ તો ન થવું જોઈએ. હજી ઘણી જરૂર છે આ ભાઈની, અહીંયા હજી ઘણી જરૂર છે. સોએ સો કામ બાકી છે એમના, એ સો શું હજાર બાકી હોય તો એ જુદા છે, તે જુદા રહેવાના છે, કદી ભેગા થવાના. જ્ઞાનીઓને મૃત્યુનું દુઃખ, એટલે દેહ ને આત્મા જુદા પડે એવો પ્રસંગ આવે છે આયુષ પૂર્ણ થાય ત્યારે, એનું જ્ઞાનીઓને દુઃખ નથી થતું. કેમ કે એની માન્યતા ફરી ગઈ છે, એને તો જ્યારે સંયોગમાં છે ત્યારે ખબર છે કે આ બે એક નથી, બે એકથી જુદા છે ને જુદા જ રહે છે, સંયોગ દ્રષ્ટિએ નજીક ગણાય છે, પણ તત્વથી તો જુદા જ એને નજરમાં છે. જેની તત્વની દ્રષ્ટિ છે એને તો જુદા છે, તો એને જો મૃત્યુ પ્રસંગનું પણ દુઃખ નથી તો બીજા પ્રસંગનું એને શું દુઃખ થાય, તે પ્રશ્ન રહેતો નથી. દુઃખ તો માન્યતાનું છે, ઊંધી માન્યતા છે, એ અનુસાર વસ્તુ સ્થિતિ બહારમાં રહેતી નથી, થતી નથી, એટલે એનું અત્યંત દુઃખ થઈ આવે છે. તેથી શ્રી ગુરુ વારંવાર સારભૂત સારભૂત એટલે સુખ થાય એવો, કલ્યાણ થાય એવો સાચો ઉપદેશ કહે છે. પોતે પણ જાણે છે એટલે હા પાડે છે, છતાં પણ જ્યાં સુધી અવિદ્યાનું આવરણ છે ત્યાં સુધી તો એ જૂઠને સાચું માની રહ્યો છે. એટલે એને જાણે ત્યારે એની માન્યતા ફેરફરે ત્યાં સુધી એને એ દિશાની અંદર આગળ વધવું જોઈએ. એકલું જાણપણું થાય તેથી કોઈ કાર્ય સિદ્ધિ નથી, કે આ જાણી લીધું માટે જ્ઞાન થયું એવું નથી. પ્રતીતિ સહિત જાણવું થાય ત્યારે શ્રદ્ધાન જ્ઞાન થયું એમ કહેવામાં આવે છે, અને શ્રદ્ધાન જ્ઞાન થાય ત્યારે આચરણ ઊભું થાય છે. ત્યાં સુધી આચરણની કોઈ ભૂમિકા ઊભી થતી નથી. ત્રણ જગ્યાએથી વાંકી એવી દોરડીમાં સર્પ ત્રિકાળ નથી, ત્રણ જગ્યાએથી વાંકી વળેલી દોરડી રસ્તા ઉપર પડી હોય, સર્પાકારે દેખાય, એમાં એક બાજુ છેડે ગાંઠ વાળેલી હોય, બીજું બાજુનો છેડો ઘસાઈને પાતળો થયો હોય, અંધારામાં એને અંધારું એટલે આછું પાતળું જ વાળવું હોય, આછું પાતળું અંધારું હોય, ત્યારે એને એમ લાગે કે ક્યાંક સર્પ પીડ્યો લાગે છે. સર્પ જેવો દેખાવ છે માટે ત્યાં સર્પ થઈ જાય ખરો, કે ત્રણેય કાળે નથી. તે દોરડીમાં ભૂતકાળમાં સર્પ તો વર્તમાનમાં નથી, ભવિષ્યમાં નહીં હોય એવી નક્કર હકીકત છે. ત્રણ જગ્યાએથી વાંકી એવી દોરડીમાં સર્પ ત્રિકાળ નથી, તેવી રીતે બ્રહ્મમાં અવિદ્યા નથી. આમ કહે છે, તારું સ્વરૂપ જો ત્રિકાળ બ્રહ્મ સ્વરૂપ એવું તું આત્મા પ્રજ્ઞા બ્રહ્મ, એમાં અવિદ્યા નથી, એમાં ભ્રાંતિ નથી. શરીર મારામાં છે ને શરીરમાં હું છું એવી ભ્રાંતિ આત્માના પરમ બ્રહ્મ સ્વરૂપમાં નથી, ત્રણેય કાળે નથી. એની સિદ્ધિ માન્યતાનો શ્રદ્ધાનો વિષય છે, એને સિદ્ધિ વાત લઈ લે છે. બ્રહ્મમાં જ્ઞાનમય આત્મામાં શરીર તો નથી, પણ જ્ઞાનમય આત્મામાં અજ્ઞાન નથી એમ કહે છે. અહીંયા અવિદ્યા નથી એટલે અજ્ઞાન નથી, વિદ્યા એટલે જ્ઞાન, સત્ય જ્ઞાનને વિદ્યા કહે છે. અહીંયા શાસ્ત્રમાં વિદ્યા સત્ય જ્ઞાન કહે છે, આ નિશાળના ભણતરની વિદ્યાની વાત નથી. જે સત્યનું સત્ય સ્વરૂપ જે જાણવું છે, સત્યનું જ્ઞાન છે, તે સત્ય વિદ્યા છે, અધ્યાત્મ વિદ્યા છે. તેમાં પોતાનો સ્વરૂપનો આધાર લઈને પવિત્ર પરિણામ થાય, નિર્દોષ પરિણામ થાય, એ અધ્યાત્મ વિદ્યા છે. અને એથી ઊંધું છે તે અવિદ્યા, અજ્ઞાન છે તે અવિદ્યા છે, સિદ્ધિ વાત લે છે. જેમ દોરડીમાં સર્પ માનવામાં આવે છે તે જૂઠ છે, એ જૂઠને સાચ માનીને ભય પામે છે, દોરડીમાં સાપ જાણે ત્યારે એને ભય થાય છે કે આ સર્પ કંઈ કરડશે તો, કરડશે તો મારો નાશ થઈ જશે, પોતાના નાશને કલ્પે છે. એ સ્વર્ગ જુએ છે કે પોતાનો નાશ જુએ છે, કે ખરેખર તો પોતાનો નાશ જુએ છે, બ્રહ્માણમાં પોતાનો નાશ જુએ છે, એમ બ્રહ્મ સ્વરૂપ આત્મા ચૈતન્ય બ્રહ્મ આત્મા એની અંદર બીજી કલ્પના કરવી, પોતાનો નાશ જોવાનો, પોતાના અભાવને જોવે છે, પોતાના સદભાવને જોતો નથી પણ સ્વરૂપમાં સ્વરૂપનો સદભાવ જોવાને બદલે સ્વરૂપમાં પોતાનો સ્વભાવ કલ્પે છે અને પોતાનો ભાવ મરણ તુલ્ય રાચે છે. તે પ્રસંગોમાં જ્ઞાનીઓ ભાવ મરણ જોવે છે, એનું જ ભાવ મરણ જોવે છે. શ્રીમદજી એ તો 16મા વર્ષે આ વાત લખી, લક્ષ્મી અને અધિકાર વધતા શું વિધુંતે તો કહો, શું કુટુંબ ને પરિવાર વધતા વધવાપણું એ નય ગ્રહો, વધવાપણું સંસારનું નરદેહને હારી જવો. એમાં વાત કીધી, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો, ભયંકર ભાવ મરણ એમના જ્ઞાનમાં કેટલું એ દુઃખ, ઊંધી માન્યતાનું ભાવ મરણ જેવું ભયંકર દુઃખ છે એ કેવું સ્પષ્ટ આવ્યું છે. તેવી રીતે બ્રહ્મમાં અવિદ્યા નથી, જે સંપૂર્ણ સમુદ્રના જળથી ધોવા છતાં દેહ તો અપાવન રહે છે તેને એવા દેહને પાવન માની રહ્યો છે. શરીરની પવિત્રતા અને સ્વચ્છતાને પવિત્રતા માની રહ્યો છે. એ છે કે આખા સમુદ્રના જળથી તું એને સાફ કરે તો પણ એ અપવિત્ર છે, સ્વભાવથી અપવિત્ર છે, ક્યારે પવિત્ર થાય હું ગમે છે. પંડિત ભુદ્રદાસના પાર્શ્વ પુરાણમાંથી એનો ફૂટનોટમાં એક પરસ્પર સંબંધ આપ્યો છે. દેહ અપાવન અથિર ઘિનાવન યામે સારન કોઈ, સાગર કે જલ તે સૂચી કીજે તો ભી શુદ્ધ ન હોય. એ અપાવન છે, અપવિત્ર છે, અસ્થિર છે અને ઘૃણા થાય એવો છે. લોહી કફ માંસ મળ એ બધા પદાર્થો, ગુરુદેવ તો કહેતા ને ઉપરની ચામડીથી તને શરીર રૂપાળું લાગે છે પણ એક છોલ ઉતારે એટલું જરાક ઉતારીને જો, સીધા અંદરથી પાણીના બિંદુ જાંબા લાગશે. કેવું પાણી છે કે ઘૃણા ઉત્પન્ન થાય એવું અંદરથી સીધું પાણી નીકળવા માંડશે. એક છોલ ઉતરે એટલી વાર એવું ઘૃણાસ્પદ છે. જેમાં તું અત્યંત મમત્વ કરે છો, મારાપણું કરે છો, એમાં કોઈ સારભૂત તત્વ છે નહીં. એને સાફસૂફ રાખવા માટે આખા સમુદ્રના જળથી એને તું ધોવા બેસતો પણ તે અપવિત્ર ને અપવિત્ર જ રહેશે, એમાં શુદ્ધતા થાય હું નથી. બહારમાં શુદ્ધ દેખાય ત્યારે પણ એ અશુદ્ધ છે. નાઈન બહાર નીકળે એ બધું માખી ઉપર આવીને બેસે છે. હજી તો સાબુની સુગંધ ગઈ નથી પણ એ તો સુગંધ ઉપરની છે, અંદર તો જે દુર્ગંધ ભરી છે એ ભરી છે. તેને દેહને પાવન માની રહ્યો છે, કામની ચીજ માની રહ્યો છે અથવા એને પોતાનું સ્વરૂપ માની રહ્યો છે એવું ધીઠ પણ પકડ્યું છે. એ માન્યતાને ઘણી મજબૂતાઈથી પકડી છે, ધીઠ પણ કહેવામાં આવે છે. જે વાત મૂકી શકાતી નથી એવી પકડ મારે છે ત્યારે એને ધીઠણું કહેવામાં આવે છે. નુકસાનકારક હોવા છતાં, દુઃખદાયક હોવા છતાં, જે માન્યતા દુર્ગતિનું અને જન્મ મરણના પરિભ્રમણનું કારણ હોવા છતાં એ ભાવથી જળને પકડે છે તો જળની પાછળ એનું પરિભ્રમણ ચાલુ રહે છે. જેમ વિકલ્પનું પરિભ્રમણ ચાલુ રહે છે ભાવનું, પછી દ્રવ્ય જન્મ મરણ અને એનું આવાગમનનું પરિભ્રમણ ચાલુ રહે છે. સીધ ભગવાન સ્થિર થઈ ગયા દ્રવ્ય ને ભાવે બે રીતે, એક પ્રકારે સ્વરૂપના પરમાનંદમાં સ્થિર થયા, પરમ બ્રહ્મમાં આનંદ બ્રહ્મમાં સ્થિર થયા, અને આવાગમન મટી ગયું એટલે સિદ્ધાલયમાં સ્થિર થયા. ત્યાંથી પછી કોઈ સ્થાનથી પણ ફેરફાર થવાનું રહેતો નથી. અહીંયા ભાવે ભ્રમણ કરે છે, ઉપયોગ ભમે છે, વિકલ્પ ભમે છે, તો પછી દ્રવ્ય પણ એનું ભ્રમણ આપોઆપ કુદરતી ઉભો થાય છે. એ પરમા જડમાં પોતાપણાની માન્યતા છે, એ માન્યતાનું ઘણું મજબૂતપણું છે. સાચું જાણે તો પણ એકદમ પ્રતીતિ ન બદલાય ત્યાં સુધી એ બાજુનું એની માન્યતાની પકડ છૂટતી નથી. માન્યતાની પકડ છૂટ્યા પછી પણ એની અસ્થિરતાની આસક્તિની પકડ પણ છૂટતા સમય લાગે છે. કોઈ તો અંતર્મુખમાં છોડે છે અને કોઈને લાખો કરોડો વર્ષ જાય છે. લાખો કરોડો શું, અબજો વર્ષ થાય છે, જાય ને સ્વર્ગમાં જાય છે. અસ્થિરતાની આસક્તિ રહે છે, સાગરોપમનું આયુષ છે. એક સાગરમાં દસ ખોડા કોડી પલ્લીઓપમ છે, એક પલ્લીઓપમના અસંખ્યાતમાં ભાગમાં અસંખ્ય અબજ વર્ષ છે. એક પલ્લીઓપમનો અસંખ્યમો ભાગ લ્યો, અબજમો નહીં, અને એ અસંખ્યના ભાગમાં અસંખ્ય અબજ વર્ષ છે. એક અબજ, બે અબજ નહીં, અસંખ્ય અબજ અબજ નહીં, અસંખ્ય અબજ વર્ષ છે. ચોથું ગુણસ્થાન કાઢે તો અબજો ને અબજો વર્ષ કાઢે. અસ્થિરતા નથી છૂટતી. ભગવાન ઋષભદેવ ભગવાન છે, 84 લાખ પૂર્વનું આયુષ લઈને આવ્યા હતા. 83 લાખ પૂર્વ સુધી ગ્રસ્થ અને રાજ્ય અવસ્થામાં છે. 1 લાખ પૂર્વ છે બાકીનો અર્જુન પદ. વચ્ચેનો કાળમુનિ પણ આનો બહુ લાંબો નથી, બહુ ટૂંકો કાળ છે, અમુક મહિનાઓનો છે કે વર્ષોનો હોય છે, પણ એ બહુ ટૂંકા વર્ષ છે. ગણતરી માંગણીને મીઠે ગણાય એટલા હોય છે, એટલે એને નહીવત ગણાય છે. 83 લાખ પૂર્વ ગ્રસ્ત અવસ્થામાં, 1 લાખ પૂર્વ અર્યંત અવસ્થામાં. તો જ્ઞાન થયા પછી આસક્તિ, અસ્થિરતાની આસક્તિ છોડવામાં તીર્થંકર જેવા મહાપુરુષને આટલો સમય. એટલે શ્રીમદજી લખે છે કે તીર્થંકર જેવા પુરુષને પણ જે અસ્થિરકારીની પ્રવૃત્તિ કરતા અસ્થિરતા રહે છે, એ અસ્થિરકારીઓની પ્રવૃત્તિ કરતા કરતા પણ તને તું કલ્યાણ તારું થઈ જશે એમ માનીશ, ભ્રમણા મારી જઈશ. તો પ્રમાદ ન થાય એના ઉપર એટલું બધું જોર દીધું છે. હા, 1 લાખ વર્ષ અરિંત અવસ્થા આયુષ એટલું બાકી છે. 13મી ગુણસ્થાને અરિયંત અવસ્થામાં રહે છે અને દિવસમાં 4 પ્રહર સુધી એમની વાણી 4 વખત છૂટે છે. દર 6 કલાકે 1 વાર વાણી છૂટે, બંધ ગમે ત્યારે થઈ જાય. એ સ્વયં ઉત્પન્ન થાય છે અને સ્વયં બંધ થાય છે. સો કલાકે પછી ફરીને શરૂ થઈ જાય. દિવસમાં ચાર વખત, 24 પાવરનો દિવસ છે, દર 6 કલાકે દિવસમાં 4 વખત વાણી છૂટવાનો યોગ હોય છે. પોતે તો ધ્યાનસ્થ અવસ્થામાં હોય છે, એમને ઉપદેશ આપવું એવો વિકલ્પ નથી, એવો રાગ નથી. વિતરાગ છે ને, વિતરાગને રાગ હતો, સ્વયં વાણી ઓંકાર નાદ એમના અસ્તિત્વના નિમિત્તે વાતાવરણમાં ઉભો થાય છે. સમવસરણમાં રહેલા જીવો ભગવાનની વાણી સાંભળવા શાંત થઈને ત્યાં પછી બીજી પ્રવૃત્તિ બંધ થઈ જાય છે. વાણી બંધ થાય ત્યારે બીજી પ્રવૃત્તિ ચાલુ થાય, વાતચીતની, આવવાની જવાની, પરસ્પર ચર્ચાઓ કરે. એમાં ધર્મી હોય ને, ચોથા ગુણસ્થાનવાળા, પાંચમા ગુણસ્થાનવાળા, નિરાજો હોય, મુનિઓ હોય, ચર્ચા કરે. તિર્યંચો આવ્યા હોય છે, મોટા મોટા સર્પ આવે, અજગરો આવે, એ બધા પોતપોતાની ભાષામાં, પોતપોતાના ભાવમાં બરાબર સ્પષ્ટપણે સમજે છે. છદ્મસ્થની વાણીમાં જેટલી સ્પષ્ટતા થાય એના કરતાં અત્યંત અત્યંત અનેક ગણી એ સ્પષ્ટતા ખાલી ઓમકાર ધ્વનિની અંદર થાય છે. એક લાખ પૂર્વ સુધી આ ચાલે છે, આ સમુદ્ર ભગવાન ચાલે છે. 1 કરોડ પૂર્વનું આયુષ છે. કેટલું? 1 કરોડ પૂર્વનું આયુષ છે. 84 લાખ પૂર્વ તો જાય છે ગ્રહસ્થ અવસ્થામાં, બાકીના બધા પૂર્વ જે શરીયંત અવસ્થામાં. આવતા 24માં 13મા તીર્થંકર વખતે નિર્વાણ પામશે. મુનિ સુવ્રતનાથ ભગવાનથી એમનો પર્યંત પદનો ઉદય છે, ઉદય છે. ત્યારે 13મા ગુણસ્થાનમાં આવ્યા છે. 20માં અહીંયા 20મા તીર્થંકર હતા ત્યારે રામચંદ્રજીના અવતાર. એવું ધીઠપણું પકડ્યું છે, એટલે ઊંધા સંસ્કારનું બળવાનપણું છે. બળ જોરથી ઠીકરીને રૂપિયામાં ચલાવે તો ન ચાલે. ગોળ ઠીકરી ઘસાઈને નદીમાં થઈ જાય છે ને, ઠીકરું હોય ને ઘસાઈ ઘસાઈને ગોળ રૂપિયા જેવડું થઈ ગયું હોય, એને કોઈ એમ કે આ મારો રૂપિયો ચાંદીનો કેમ નો તમે લ્યો, તમે કેમ રૂપિયાની ના પાડો, પણ કઈ ઠીકરી રૂપિયામાં નહીં ચાલે. એમ તો દેહને આત્મા મનાવા જાય કોઈ રીતે તારી બળજોરી ચાલશે? ચાલે? ઘણું શરીર છોડવું નથી, ગમે એટલા ધમ પછાડા કરે, એક ક્ષણ માત્રમાં ફૂંક થઈને છૂટી જાય, એમાં ચાલે કઈ? કોઈ બળજોરીથી એમાં કાર્ય ચાલતો એક રચકણમાં ન ચાલે. બળજોરીથી ઠીકરીને રૂપિયામાં ચલાવે તો ન ચાલે, પોતાની ભૂલ ન છોડે તો ખલકમાં, એટલે સંસારમાં દુનિયામાં પોતાની હાંસી પોતે કરાવે છે. ઊંધી માન્યતાની ભૂલ ન છોડે તો હાંસી થાય એવા એવા સ્થાનમાં ઉપજે. ઢેઢ ગરોળાની કુખે જાય, મીંડળાની કુખે જાય, આ સામાન્ય બહુ પાપ ન કરે તો. ગુરુદેવ કહે વાણિયા છે, વાણિયા દારૂ માંસ એવું ન લીએ, વેપાર ધંધામાં આખો દી રચા પીચા રે, માયા કપટના જૂથના પરિણામ થાય, 3 ઇંચમાં જાય, મોટા ભાગે 3 ઇંચમાં જાય. પોતાની ભૂલ ન છોડે તો સંસારમાં પોતાની હાંસી પોતે કરાવે. જુઓ અનંત જ્ઞાનનો ધણી, જ્ઞાનીની પણ જ્ઞાન લેવું ત્યાં. જુઓ અનંત જ્ઞાનનો ધણી, સ્વવસ્તુને ભૂલી દુઃખ પામે છે, પોતાના મહાન પદને ભૂલીને, પોતાના પરમેશ્વર પદને ભૂલીને પોતે જ દુઃખ પામે છે અને પોતે જ પોતાની હાંસી થાય એવા પદમાં જાય છે. આ શરીર છે એ બધા બંદીખાના છે, જુદા જુદા વર્ગની જેલ છે. અજ્ઞાનપણે જીવ એને એ જેલની પ્રીતિ કરે છે. આ જેલ બહુ સારી, આ જેલ બહુ સારી, લ્યો આ ફર્સ્ટ ક્લાસ જેલ છે એમ કે, સારી કે નહીં? એ ભાઈ સારી જેલ, એકે જેલ એકે સારી નથી. પછી તું દેવલોકમાં જા કે કુતરા મીંડામાં જા, બધી જેલ જ છે. બધે એવું કરે છે, એમ નથી મનુષ્યમાં જાય ત્યારે જે પકડ કરે છે મનુષ્ય દેહની, એમ નથી. વિષ્ઠાનો કીડો થાય તો પણ ત્યાંથી એને નીકળવો નથી. અહીંયા જેવું ક્યાંય હક નથી. પોતાને પણ ફૂલની સુગંધ ઉપર મૂકી દે, મને ત્યાં ન ફાવે, મને ફાવે નહીં ત્યાં એને, એમ કે કેમ કે અહીંયા ફાવી ગયું છે એટલે બીજે ફાવતો. આ સ્થિતિ છે. ગામમાં રહેતો હોય તો કે મને પ્લોટમાં ન ફાવે, પ્લોટમાં રહેતો હોય કે મને ગામમાં ન ફાવે, આમ જ્યાં રહે ત્યાં આવું ફાવી જાય છે એને. છે કે આ તો એક સામાન્ય માનસિક પરિસ્થિતિમાં આ પરિસ્થિતિ ઊભી થાય છે કે નથી? બસ એવું છે. પર્યાય બુદ્ધિની પકડ છે. પર્યાય બુદ્ધિમાં સંયોગ બુદ્ધિ થઈ જ જાય છે. એટલે જેવી પર્યાય ને જેવા સંયોગમાં એ રે, બસ એને એથી બીજી રીતે ફાવતું નથી કાંઈ. પણ કહે છે ને ભાઈ, તું નિરાળો, તું જુદો અને આ બધું જુદું, એમાં ફાવા ન ફાવાનો પ્રશ્ન તને ઉપસ્થિત કેમ થાય છે? આ અમને સમજાતો નથી. પોતાને જુદો વિચારવો જોઈએ, જુદો જાણવો જોઈએ. તેથી તો એ પદ લીધું છે અમૃતચંદ્રાચાર્ય, ભેદ વિજ્ઞાન તહ સિદ્ધા સિદ્ધા એ કે લખે જન. જેટલા અનંતા સિદ્ધ થયા તે બધા ભેદ વિજ્ઞાનથી સિદ્ધ થયા છે. કોણ રખડ્યા? કે ભેદ વિજ્ઞાનનો અભાવ જેને રહ્યો તે બધા રખડ્યા, બીજું કાંઈ ન લીધું. આ એક ચાવી માસ્ટર કહે છે. હાંસી થતા માણસ શરમિંદો થાય, ફરીથી હાંસીનું કામ ન કરે, પરંતુ આ જીવની અનાદિકાળથી જગતમાં હાંસી થઈ રહી છે, છતાં લાજ ધરતો નથી, ફરી ફરીને એની એ જ જૂઠી રીતને ગ્રહણ કરે છે. રાગ ને શરીરમાં હુંપણાની પકડ છે, એને કારણે એને એના ફળમાં પરિભ્રમણ થાય છે. એ પરિભ્રમણમાં એવા એવા ભાવમાં જાય છે કે એની હાંસી થાય એવા ભાવમાં જાય છે. કોઈને પોતાની હાંસી થાય, નિંદા થાય, મશ્કરી થાય, હલકાઈ થાય એવું પ્રસન્ન પસંદ નથી. દરેકને મુખ્ય અત્યંત અત્યંત મુખ્યતા મળે એવું પસંદ પડે છે. જેને લોકો લૌકિક ભાષામાં માન કહે છે, માન સન્માન મળે એટલે બસ. ત્યાં સુધી કે ભલે બીજું કાંઈ ન મળે તો કાંઈ નહીં, પણ માન સન્માન તો મળે છે. ગુરુદેવ શ્રી કહેતા કે ભાઈ, એ માનમાં ને માનમાં તું ખોવાઈ ગયો, પણ તને કેવા કેવા ભાવ થયા છે એની ખબર નથી. કે મૂળામાં મફતમાં વેચાણો છો, ત્રણેય મ લીધા, શાક લેવા જાય. પહેલાના જમાનામાં એવું હતું, એટલે કહેવત પડી છે કે શાક લઈએ શેર બશેર, મારે છોકરાને લઈ જાય શાકવાળાને, એ અને મૂળો મૂળો આપે કે એના પૈસા ન આપે, એક મૂળો આપી દે અને છોકરાને કહે. કે મફત મૂળો લઈએ ત્યારે ભાઈ સાહેબ અંદર બેઠા હોય, એની કિંમત કઈ આપવાની નહીં. એવી પરિસ્થિતિમાં તો વેચાણો છો કે તારી કોઈ પાયની કિંમત નહીં. અત્યારે તું માન માગે છો કે આટલું માન સન્માન મને મળવું જોઈએ, અને મારું આટલું માન સન્માન ન રહીએ તો મારે પછી કાંઈ ક્યાંય ભાગ લેવો નથી. ભાઈ, એ માન સન્માનમાં તો આ પરિસ્થિતિ થાય છે, હાંસી થાય એવી પરિસ્થિતિ આવે છે. આ જીવની અનાદિકાળથી જગતમાં હાંસી થઈ રહી છે, છતાં લાજ ધરતો નથી, ફરી ફરીને એ જ જૂઠી રીતને ગ્રહે છે. એ જ મોહ, એ જ રાગ, એ જ દ્વેષ, અનેક પ્રકારના વિભાવ વિકારને ગ્રહણ કરે છે, એમાં રાચે છે, એમાં સુખ માને છે. એ બધી જૂઠી રીતિ છે. ફરી ફરીને એ કુગતિમાં જાય, હલકા ગલકી ગતિમાં જાય, અને એવા હાસ્યાસ્પદ ભાવમાં ઉત્પન્ન થાય એવા પરિણામને ફરી ફરીને પકડે છે. બહુ કુદરતી છે. જો એ પોતાના પરમપદને માન્યતા બદલીને ન ગ્રહણ કરે તો ઉત્તરોત્તર પરિણામ નીચા જવા એ બહુ સહજ છે, બહુ સહજ છે. કેમ કે અનુકૂળ પ્રસંગોમાં અનુકૂળતાનો રસ ચડી જાય છે ને એમાં જીવ રાચે છે, પ્રતિકૂળ પ્રસંગો આવતા ખેદખીન થઈને એમાં પરિણામને બગાડે છે. બે બે પ્રકારના ઉદયમાં એ પરિણામને બગાડતો જ જાય છે. જેમ જેમ પરિણામ બગાડે છે તેમ તેમ એ વધુ પરિણામ બગડે એવી સ્થિતિમાં એનું ઉપજવું થાય છે. આમાં કોઈ રીતે એને ઉગરવાનો આરો વારો નથી, સિવાય કે આખી માન્યતા પલટી નાખે. એને નથી અનુકૂળતા અનુકૂળતા દેખાતી કે નથી પ્રતિકૂળતા એને પ્રતિકૂળતા દેખાતી. પોતાના ભિન્ન જ્ઞાનમય સ્વભાવથી પોતાના જ્ઞાનમય તત્વનો અનુભવ કરે છે. જુદા ભાવે પડી જાય છે એટલે દ્રવ્ય પણ જુદા પડી જાય છે. એ ભાવને વળગતા નથી તો ભાવ એને વળગતો નથી. વ્યસનમાં શું થાય છે, માણસ વળગે છે ત્યારે એવું વળગ્યું એમ કહેવાય છે. વસ્તુતા એ તો જીવ પોતે પકડ કરે છે. એમ આ ભાવ મારો એમ કરીને ભાવને ભાવના પ્રસંગની પકડ કરે છે તો બીજા ભાવ ઉભા થાય છે. ભાવ ઉદાસ થઈ જાય, આગળ એમ ભાવ ઉદાસ થઈને એક શબ્દ આવી ગયો. ભાવ ઉદાસ સત્તર પાને ઇન્દ્રિય ચોરને દબાવીને પેરેગ્રાફ છે ને સત્તર પાને ત્યાં ચોથી લીટી છે. ભવથી ઉદાસી થઈ શાશ્વત પદના નિવાસી થઈ સુખ રાશિ લીધી. જ્યારે બ્રહ્મભાવ મટાડે નિજ આત્મતત્વને પામ્યો અચળ અભેદ ટેવ વાળો દેવ દીઠો. ભાવથી ઉદાસ થઈ શાસન ભાવથી ઉદાસ થયો ત્યારે આખો ભાવ છે એને ગૌણ કરી નાખે છે. આ ભાવ સારો, બધી અનુકૂળતા આવી છે તો આ ભાવ બહુ સારો છે એવી અપેક્ષા વૃત્તિ જેને નથી. અને આ ભાવમાં ઘણી પ્રતિકૂળતાઓ દુઃખ આવે છે, અશાતાઓ થાય છે, પ્રતિકૂળ પ્રસંગો ઊભા થાય છે, માટે આ ભાવ સારો એવું ખેદાવું પણ જેને નથી, રાચવું પણ નથી ને ખેદાવું પણ નથી. વિતરાગ માર્ગ તો રાગ અને દ્વેષ બંનેને મુકાવે છે, એનું નામ વિતરાગ માર્ગ છે. જેની વાત કરતા પણ અનુપમ આનંદ થાય, એવું પોતાનું પદ છે, એવું છે કે જેની વાત કરતા આનંદ થાય એમ એવું છે. આ તો રુચિ છે ને, રુચિનો વિષય છે. જે શબ્દોના નિમિત્તે ભાવમાં આત્માનો રસ ઉપજે, એવી જે આત્માના સ્વરૂપની વાતો છે એને અહીંયા એમ કહે છે કે જેની વાત કરતા અનુપમા આનંદ થાય. આ રુચિવાળાને આત્માની વાર્તા કેવી રૂચે છે એ કહે છે. જગતમાં પણ એમ જ છે ને, જેને જે વાત, જે વિષય, જે પ્રસંગ રૂચે છે એની વાત ફરી ફરીને કરે છે, એમાં થાક એને લાગતો નથી. એની જ મહત્તાને, એની જ વાતને, એના જ વિચારને, એની જ વિકલ્પ, એ બધી ઘટમાળ ચાલે છે. તો અહીંયા જેને પોતાના સ્વરૂપની રુચિ થઈ છે અને સ્વરૂપમાં સુખ જેને ભાસ્યું છે, તો એને તો એની વાત કરતા પણ અનુપમાનંદ થાય એવું પોતાનું પદ છે. અહીં તો એમ કહે છે કે એવું તારું પદ છે, તેને તો તું ગ્રહણ કરતો નથી. તારા નિજ પદને અંતર્મુખ થઈને તો તું ગ્રહણ કરતો નથી, અને પર વસ્તુની તરફ દેખતા જ તેને બહુ રૂચિપૂર્વક સેવે છે, કે જે 84 નું બંદીખાનું છે, જેલખાનું છે. શું વાત લીધી, કે રુચિ છે એ ક્યાંક ને ક્યાંક તો કામ કરશે. આ તારી રુચિ તારા આત્મામાં કામ કરશે, અને કા તારી રુચિ પર વસ્તુમાં કામ કરશે. જો પર વસ્તુમાં તારી રુચિ છે, જે અનાદિથી કામ કરી રહી છે, એ તો 84 લાખ યોનિમાં જન્મ મરણ થવાના બંદીખાનામાં જવાની વાત છે. રુચિને ફેરવ એમ કહે છે.
બરોબર,
એ વિભાવની રુચિ છે, જળની રુચિ છે, એ વિભાવની રુચિ છે, એ દોષની રુચિ છે, ગુણની રુચિ નથી. અને આત્માની રુચિ છે, એ ગુણની રુચિ છે, પવિત્રતાની, નિર્દોષતાની રુચિ છે. એમાં સુખ છે ને આમાં દુઃખ છે, આના ફળમાં સુખ છે ને આના ફળમાં દુઃખ છે, આવી ચોખ્ખી ચટ આ વાત છે, એકદમ સ્પષ્ટ. તો કહે છે કે શું કરે તું આ, કે જે 84 લાખનું બંદીખાનું છે એને બહુ રૂચિથી તું સેવે છે, બહુ રૂચિપૂર્વક વારંવાર એ બાજુના પરિણામ કરે છે, અને જેની વાત કરતા પણ આનંદ થાય, એ અંદર તો કેટલો આનંદ ભર્યો છે, એની તો વાત થઈ શકે એવું નથી. એ ચોથા ગુણ સ્થાનના આનંદનું વર્ણન ન થાય. પછી આગળ મુનિદશાના આનંદની શું વાત, ને ઉપર પરમાનંદ ઉદય છે વિતરાગ દશામાં, જીનેન્દ્ર દશામાં, એ તો કોઈ માણીનો વિષય રહેતો નથી. ભગવાનની વાણી આનંદકારી હોય છે એમ કહે છે, અનંત આનંદ વ્યક્ત થયો છે. વાણીને ઉપજવાનું નિમિત્ત એ ભગવાન છે, કે જેને અનંત આનંદ વ્યક્ત છે, પ્રગટ છે, એટલે એમની વાણીમાં પણ એ વિષય એ રીતે આવે છે. આનંદમય સાંભળનારને પણ આનંદ ઉપજે એવું જેમાં નિમિત્તત્વ છે એવી વાણી છે. ક્ષેત્ર અપેક્ષા એની ઉપમા એવી મળે છે કે વીજળીનો કરંટ લાગે, માણસનો વીજળીનો કરંટ લાગે છે ત્યારે એની આંગળી અડી હોય ત્યાં જ અનુભવ થાય છે, કે આખા શરીરમાં થાય છે, આખા શરીરમાં કરંટ ફરતો હોય, ચાલુ કરંટ હોય એવું લાગે છે કે નહીં. એમ આત્મામાં જે એકાગ્ર થાય છે અને આનંદ ઉપજે છે, એના પ્રદેશે પ્રદેશે આનંદ વ્યાપે છે, પ્રગટ વ્યાપે છે, એવું એનું વ્યાપવાની અપેક્ષાએ એટલી ઉપમા આજી થોડી કથનચિત લાગુ પડે છે. ત્યાં તો દુઃખ છે, જેને વીજળીનો કરંટ ઉત્પન્ન થાય છે એને તો દુઃખ થાય છે, અને આને નિરાકુળ અવર્ણનીય અનિર્વચનીય આનંદ ઉત્પન્ન થાય છે. છે, અનંત આનંદનું ધામ છે આત્મા, એમાંથી અવસ્થામાં આનંદ આવે છે, એના કરતા અનંત ગુણો, આનંદ એના આનંદ ગુણમાં રહેલો છે, આનંદ શક્તિમાં રહેલો છે, આનંદનું સામર્થ્ય એટલું અનંત ગુણ. પરમાનંદ જે જિનેન્દ્ર ભગવાનને વર્તે છે એના કરતા આનંદ ગુણ છે. એટલે એવા આત્માની વાત કરતા આનંદ ઉપજે છે એમ કેવું છે. કેટલો આનંદ છે એનો વાત કરતા પણ આનંદ ઉપજે, અનુપમ આનંદ ઉપજે, એવું પોતાનું પદ છે તેને તો તું ગ્રહણ કરતો નથી. આવા આનંદમય તત્વને તું ગ્રહણ કરતો નથી. અને 84 લાખનું બંદીખાનું છે, ઘણું દુઃખ ઉપજે, જોયા ન જાય એવા દુઃખ ઉપજે, એવા પર પદાર્થ તરફ તું રુચિ કરે.